તારીખ 30/10/1997, ડાયરીના બોલ નંબર 267 અને 276 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 137.
જાગૃતિ તો ત્યાં જ રાખો ને, મને મને ભૂખ લાગી છે, ક્યાં સવાલ છે? એટલે એ બધા એકત્વમાં પરિભ્રમણ ઉભું છે, ભોગતાપણામાં એકત્વમાં પરિભ્રમણ ઉભું છે. પરિભ્રમણ નો રાક્ષસ ન દેખાય તો ભય ન લાગે. બહુ લાઇટલી લેવાય છે કે મહુ મુખ લાગે મહુ આપણને. એ તો ખોટું છે. જીવ કરવા ધારતો નથી તેથી સ્વકાર્ય થતું નથી, એવું એક વચનામૃત છે વચનામૃત ના પુસ્તકમાં, કે જીવ કરવા ધારતો નથી તેથી સ્વકાર્ય થતું નથી. મોટા ભાગના મુમુક્ષુની આ ક્ષતિ જોવામાં આવે છે, એમણે પણ જોઈ છે, અને એ એક હકીકત છે કે બહુ લાઇટલી સત્સંગને માંથી પસાર થઈ જાય છે. ઠીક છે, એટલે હવે આ તક મળી છે તો ગમે તેમ કરીને કોઈ પણ ભોગે કરી લેવું છે એવો નિર્ધાર કરતો નથી. મારું આત્મકલ્યાણ આ ભાવ પૂરો થાય એ પહેલા મારે કોઈ પણ ભોગે કરી લેવું જોઈએ, એવું જો નિશ્ચય કરે, કરવા ધારે એટલે એવો નિશ્ચય કરે તો કાર્ય થવું સુગમ થાય છે. અને જ્યાં સુધી એવો નિશ્ચય દ્રઢ નિશ્ચય અંતરથી થતો નથી ત્યાં સુધી બધું ઉપર ઉપરથી ચાલે છે, અને ઉપર ઉપરથી ચાલે છે એટલે એનું કોઈ રિઝલ્ટ નથી આવતું. છાર પર લીપણું 3000, રાખનો થર પડ્યો હોય એના ઉપર કોઈ ગાર કરવા માટે લીપે, ગાર બનાવીને ટકે નહીં, તરત તળિયાળી મીખાઈ જશે, ટકશે નહીં. કરવા ધારતો નથી ત્યાં સુધી ઉપર ઉપરથી ચાલે છે. એટલે મોટાભાગના મુમુક્ષુઓ ધર્મના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરે છે, ઉપર છલ્લી પ્રવૃત્તિ બધી કરે છે, અને ઉપર છલ્લી કરે છે એનો બીજો અર્થ એવો છે કે અંદરમાં જીવને સંસારની રૂચિ એટલી ને એટલી છે, હજી રૂચિએ પલટો નથી માર્યો. અને સત્સંગથી, શાસ્ત્ર સ્વાધ્યાયથી, પુસ્તકના વાંચનથી ઉપયોગને પલટાવે છે, ઉપયોગને ભમાવે છે, એ વિષયમાં રુચિ ઓલી એમને એમ છે. અંદર રુચિ પલટવી જોઈએ. હમણાં આપણે રુચિનો બોલ ચાલી ગયો, આમાં રુચિ પલટવી જોઈએ, નહીં તો રુચિ એમને એમ સંસારની રહી અને સ્વાધ્યાય આદિ સત્સંગ વગેરે વાંચન વગેરે થયા કરે, અસર આવે નહીં અને પછી સમસ્યા ઊભી થાય, પછી સમસ્યા ઊભી થાય કે કેમ થતું નથી, કેમ થતું નથી, આપણે ઈચ્છીએ છીએ કેમ થતું નથી, પણ રુચિ તો પલટી જ નથી. બહુ મહત્વનો ફેક્ટર છે. જીવને પોતાને પોતે પૂછવું જરૂરી છે કે તું આ ક્ષેત્રમાં અહીંયા આવે છો, શું કરવા આવે છો? તો કે મારે આત્મકલ્યાણ કરવું છે. સીધો જવાબ તો બુદ્ધિગોચર રીતે એ જ આવશે, મને અંદરથી આવે છે કે ઉપરથી આવે છે પછી લઈએ આપણે, બુદ્ધિગોચર રીતે એ આવશે કે ભાઈ આત્મકલ્યાણ કરવું છે માટે આવીએ છીએ. આત્મકલ્યાણ કરવું છે તારે તો 100 રૂપિયા નો માલ કેટલામાં લેવો છે? 1 રૂપિયામાં લેવો છે, 10 રૂપિયામાં લેવો છે? હે, 100 રૂપિયાનો માલ 100 દેવાની તારી જો પ્રમાણિકતા ન હોય તો અહીંયા તો કહેશે કે તારી એટલી તૈયારી એવું જોઈએ કે 100 ને 1000 લાગે તો ભલે લાગે, મારે જોઈએ એટલે એ ચીજ જોઈએ જ તે. એવી રીતે સંસારમાં તો જેને જેના ઉપર મોહ હોય ને એ ખોટા પૈસા આપે પણ માલ લઈ લે છે, મારે જોવે છે, મને ગમે છે, ભલે વધારે લાગે લાગે, આપણે જરૂર હોય તો એ દેવા પડે, આપણે માલ લેવો હોય તો દેવા પડે ત્યાં તો. એમ અહીંયા તો સર્વોત્કૃષ્ટ છે, આત્મકલ્યાણ થવું એટલે અનંત કાળમાં કર્યું નથી જીવે, એના માટે તારી તૈયારી કેટલી છે? આ એક ચકાસી લેવા જેવો પોતાએ પોતાને ચેક કરી દે એવો વિષય છે. કેટલી તારે કિંમત ચૂકવવી છે? 128માં પત્રમાં જે પેરેગ્રાફ લીધો છે એનો સંક્ષેપ એટલો જ છે કે એટ એની કોસ્ટ, હોના 1000નો સવાલ નથી અહીંયા, કારણ કે તો 10 ગણા થયા, 100 ના 125 એ સવાયા થયા, ના 10 ગણા થયા, અહીંયા તો એ નથી. એટ એની કોસ્ટ, સંસારમાં કોઈ પદાર્થ, કોઈ વસ્તુ, કોઈ પ્રસંગ એવો નથી કે જે આત્મકલ્યાણથી અધિક હોય, અધિક તો નથી, એની બરાબર નથી, પણ એની પાસે કાંઈ નથી ખરેખર, એના બદલે અધિક માનીને જીવ બેઠો છે અને પરિણામે રુચિ ફરતી નથી. અધિક માનીને બેઠો છે એટલે પરિણામે રુચિ ફરતી નથી, અધિક તો મનાય નહીં, બરાબર પણ મનાય નહીં, પણ કાંઈ નથી એમ આવે કે સંસારની કોઈ ચીજ કાંઈ નથી, આ જગતની કોઈ ચીજ કાંઈ જ નથી એની પાસે. ત્યારે એક એવી યોગ્યતામાં દ્રષ્ટિ ખુલશે કે જે હજી સુધી ખુલી નહીં હોય એવી એક દ્રષ્ટિ ખુલશે, અને એ દ્રષ્ટિ એવી ખુલશે કે પોતાના આત્મા ઉપર ઉપકાર થાય એવો કોઈ પણ સત્સંગ, સદવચન મળશે એટલે અંદર સિદ્ધિ કરંટ લાગશે કે મારા આત્મકલ્યાણની આ ચીજ મને મળી, અને એ ગ્રંથ હશે કે એ વ્યક્તિ હશે એના ઉપર ઉપકાર બુદ્ધિ આવશે, એ વચન નો ઉપકાર થયો તો એ વચન ના કે એના કહેનાર પ્રત્યે પણ એટલો જ ઉપકાર આવશે. ક્યારે ખરેખર આત્મકલ્યાણ કરવું હશે ત્યારે, જ્યાં સુધી ખરેખર કરવું નથી, ઉપર છલું ચાલુ હશે ત્યાં સુધી કોઈ પરિણામ આવવાનું નથી, એનો નક્કી વાત છે, કોઈ પરિણામ નહીં આવે એનો. એટલે આ એક પોતે પોતાને તપાસી લઈએ, સેલ્ફ એક્ઝામિનેશન, પોતાને એક્ઝામિન કરી લે, બોલ તારે શું કરવું છે, કેટલી તારી તૈયારી છે, પરમેશ્વર પદ લેવાનું છે, કન્ડિશનલ આવે નહીં, પ્રાઇમ મિનિસ્ટર કન્ડિશનલ મળતા નથી, આપણી કન્ડિશન થી મળે કે મારે 9 વર્ષ હશે ત્યારે હું આપને કહીશ, ચાલે? એટલું નહી, એની પાછળ તો ત્રીજો તરફેટો હોય તો લાળા ચાવવા પડે, કોઈ માણસ એના સેક્રેટરી ને ઓળખતો હોય કે એના પિયોન ને ઓળખતો હોય ને તો એને કહ્યું કે મારું કામ, મારી વાત એના કાન સુધી તું પહોંચાડીશ, આ પરિસ્થિતિ છે આજે. સીધી ઓળખાણનો તો સવાલ નથી, પણ વાયા વાયા થઈને આવતી હોય ને ત્રીજે ચોથે તરભેટે તો એને એમ થાય કે ચાલો કંઈક આપણા આપણી વાત ત્યાં પહોંચે એવું કંઈક સાધન તો છે, એટલી બધી ઇન્ફિરિયરિટીમાં આ ડિગ્નિટી સાથે લોકો ચાલે છે સંસારમાં, તો આ તો ડાયરેક્ટ પરમેશ્વર પદ લેવાની વાત છે. બહુ પોતાને તૈયારી હોવી જોઈએ, સારી એવી તૈયારી વિના જે સુગમતા થવી જોઈએ માર્ગમાં પ્રવેશ કરવા માટે, એ નહીં આવે, સમસ્યા ઊભી રહેશે. જીવ કરવા ધારતો નથી તેથી પોતાનું કામ થતું નથી, તે વચન પરમ સત્ય છે. આ વચનમાં ભાવના અને નિશ્ચયનો જોર છે, ભાવનાપૂર્વક નિર્ધાર કર્યો છે, નિશ્ચય કર્યો છે, ઉપર ઉપરનો ઈચ્છાનો નિશ્ચય નથી કર્યો, ભાવના સાથેનો નિશ્ચય કર્યો છે. ભાવના શું કામ કરે છે કે રુચિ અંદર ભળેલી છે ભાવનામાં, એટલે એના ઇનિશિયેટિવ્સ, એ સંબંધીનું જે જોર પુરુષાર્થ એ ચાલુ થાય છે. એટલે આ વચનમાં ભાવના અને નિશ્ચયનું જોર છે, અને તેને લીધે પરની અધિકાઈ છૂટે છે. મૂળ તો શું છે, પરની અધિકાઈ ઘણી છે જીવની, એ છૂટી જવી જોઈએ. તેને લીધે પરની અધિકાઈ છૂટે છે, અને પરની અધિકાઈ છૂટવાથી પર પ્રત્યે રોકાવાનું બંધ થઈ સ્વકાર્યમાં જીવ યોજાય છે, પોતાના પુરુષાર્થ યોજે છે. એ યોજનામાં કેમ યોજાતો નથી, આત્મકલ્યાણની યોજનામાં પોતે કેમ યોજાતો નથી, જોડાતો નથી, કે અધિકાઈ પરની પડી છે, અધિકતા પરની છે, પેલું એ બાજુ નમેલું છે, એટલે આ બાજુનું જોર આવતું નથી. મોટા ભાગની ફરિયાદ શું છે, ઉદયમાં જોડાણ, ઉદયમાં જોડાણ, ઉદયમાં જોડાઈ જવાય છે, શું કરીએ, ઉદયમાં જોડાઈ જવાય છે. યોજના છે એ અનુદય ભાવની છે, પહેલેથી એમાં જોડાતો નથી. આ પરિસ્થિતિનું કારણ શું, પોઝિટિવ ફેક્ટર્સ એમાં તપાસવા પડે, એનું કારણ શું, અધિકતા પરની છે, સંયોગની અનુકૂળતાની બધી જે જ્યાં સુધી એની અધિકતા છે ત્યાં સુધી કોઈ પણ ભોગે લેવાની વાત નથી. કોઈ કોઈ વાર વાત થાય છે, કલ્પી લેવું જોઈએ કે બધું ચાલ્યું જાય, પોતે એકલો રહી જાય, એકલવાયો. સંયોગો તો બધા ચાલ્યા જાય, પણ સંબંધીઓ અને સગાઓ અને કુટુંબીઓ પણ ચાલ્યા જાય, ફટાફટ ટપોટપ મારવા માંડે, કેવા, હા લઈ લેવું એક વાર. થયું તો ને સુરતમાં, શું થયું તો, પ્લેગ, પ્લેગમાં એવું થાય ને, ટપોટપ મારવા માંડે માણસ, ચેપી રોગ છે, માની લેવું કે ગયા બધા, એક ગયો, બીજો ગયો, ત્રીજો ગયો, તારી શું તૈયારી છે, આધાર બુદ્ધિની ચકાસણી કરવાની છે, કે મને હું કેટલી આધાર બુદ્ધિમાં જીવું છું, હોથ કેટલી લઉં છું આ બધાને, કોની ઓથે જીવું છું. એક વાર બધી તપાસ કરી લેવી કે કાંઈ વાંધો નહીં, એકલો આવું તો હું મારું કામ કરીશ, કોઈ પણ પરિસ્થિતિમાં મારું કામ કરીશ. કોઈ પણ ભોગે, કોઈ પણ પરિસ્થિતિમાં જેને કરવું છે એને કરવું જ છે, એવી તૈયારીમાં આવે પછી એનું જોર કામ કરે. ઉદયમાં લપસો, લપસવાનો, ઉદય આવશે ને લપસી જશે, ઉદય આવશે ને લપસી જશે. પાછળ તો થોડો ખ્યાલ આવશે સત્સંગ છે એટલે, સત્સંગ નો હોય તો એ ખ્યાલ નહીં થઈ જવાનો. પછી આ ખોટું થાય છે, આ ખોટું થાય છે, કરવું શું? રાજે ઓલા બેન નો કલકત્તા થી ફોન હતો, રિંકુ બેન આવે છે ને, બેન નો તો છોકરી આવતી મારવાડી, દર્શન ફોન હતો. પછી સંસારના પરિણામો થાય છે ને ખોટું થાય છે, ખોટું થાય છે એવું લાગે છે. હું જાઉં છું, કરવું શું મારે? ખોટું થાય છે એટલું લાગે છે એ સારું છે, તો ન્યૂ કમર છે ને, ખોટું થાય છે એટલું લાગે છે એ સારું છે. સત્સંગ મારે એવા છે, બીજો કોઈ અત્યારે તો ઈલાજ નથી આનો. સત્સંગ મારે એવાથી બધા પડખા ચારે બાજુના પોતાને સમજાશે, પકડાશે. એટલે પેલું સંકેત જ ન થાય, નાની લીધા છે ને ત્યાં તો, અહીં તો જે આત્મા લે છે એ તો ત્રીજા સ્ટેજમાં આત્મા તો આવે છે. નાની તો પહેલા સ્ટેજમાં આવે છે, પહેલા સંકેતમાં, પછી સ્વરૂપ ભાષણનું બીજું સ્ટેજ છે, પછી સ્વરૂપનું ત્રીજું છે. હા, વાક્યજી લીધું છે. વાક્યજી તો બહુ કડક શબ્દો હોય પ્રયાસ, અન્યમતી હતા ને વાક્યજી, અન્યમતી. બહુ સારું પુસ્તક લખ્યું છે નાનું પણ, સત્તા સ્વરૂપ કરીને. દીકરા દીકરીના લગ્નમાં મોટા ખર્ચા કરી નાખે છો, દેવગુરુ શાસ્ત્રમાં તારી ભાવના કેવી છે? ત્યાં સુધી તને ધર્મની સમીપતા થવાનો કોઈ અવકાશ નથી. ઘણું લખ્યું છે. અને અન્યમતીઓ એના ધર્મમાં જેટલું સમર્પણ કરે છે એટલું તો સમજીને આ જે સાચા દેવગુરુ શાસ્ત્ર છે એમાં તારે અર્પણતા નથી. તો અન્યમતીમાંથી તું ગયો એ તો પદ્મનંદીમાંથી આપણે. પરની અધિકાય છૂટે તો પર પ્રત્યે રોકાવાનું બંધ થઈ અને પોતે પોતાના સ્વકાર્યમાં જોડાય. એ પ્રકારે પરથી ઉદાસ થયા વિના, યથાર્થ પ્રકારે પરની કિંમત ઉડી જાય અને આત્મકલ્યાણની કિંમત વધારે ભાસે એવા પરથી ઉદાસ થયા વિના સ્વ પ્રત્યે પોતા પ્રત્યે જવાનો અવકાશ થતો નથી. પોતું જગ્યા થતી નથી પોતે પોતા પ્રત્યે જાય એવી પરિસ્થિતિ રહે છે. એટલે જે જીવ કરવા ધારતો નથી એ બહુ માર્મિક વચનામૃત છે બેન, બહુ માર્મિક વચનામૃત છે. અને જેને કાર્ય થતું નથી એને સીધું લાગુ પડે એવું છે. અને મર્મસ્થાન ઉપર તીરની જેમ વાગવું જોઈએ. કેવી રીતે વાગવું જોઈએ? તીરની જેમ વાગવું જોઈએ. જેમ કોઈ હાર્ટ ઉપર સીધું તીર મારે, માણસ એક જ ગાય ખલાસ થઈ જાય ને, એવું તીરની જેમ લાગવું જોઈએ. કે મેં હજી સુધી આવો નિર્ધાર કર્યો નથી, મારું કામ થતું નથી, એનું કારણ આ જ લાગે છે, એવું છોટે એ નિર્ધારમાં આવી જાય, કામ થાય તો કામ થાય. 267 परिणाम नो विवेक प्राय शुभाशुभ ना दृष्टिकोण थी जीवो करे छे, कसाय तीव्र छे के कसाय मंद छे, पाप छे के पुण्य छे, धर्म ना क्षेत्र मा भूल क्या थाय छे, કે મોટા ભાગના પરિણામોનો મૂલ્યાંકન અથવા ગણતરી માપપટ્ટી શુભાશુભથી, એટલે જે ચારિત્ર મૂળ છે એનું કાઉન્ટિંગ શુભાશુભ એટલે ગણતરી થવી, એટલે શું કે ચારિત્ર મૂળનું કાઉન્ટિંગ, ચારિત્ર મૂળ મંદ થયો તીવ્ર થયો, મંદ થયો તીવ્ર થયો, પાપ લાગ્યું પુણ્ય કર્યું, પુણ્ય થયું પાપ થયું, પરંતુ ખરેખર તો આરાધક ભાવ અને વિરાધક ભાવના દ્રષ્ટિકોણથી તેને તેનો વિવેક કરવા યોગ્ય છે. તો બંને વિરાધકમાં જશે, શુભાશુભ બંને વિરાધકમાં જશે. તારું હિત અહિત તો શેમાં છે? કે આરાધકપણામાં હિત છે, વિરાધકપણામાં અહિત છે. શુભાશુભની ગણતરી કરવાના બદલે તું આરાધક વિરાધકપણાનો વિચાર ને, શુભાશુભનો વિચાર શું કરવા કરે છે? આખી લાઈન ફેર છે. મુમુક્ષુની ભૂમિકામાં ખાસ કરીને દર્શન મોહની વિરાધકતા મટાડવાની મુખ્યતાવાળો દ્રષ્ટિકોણ હોવા યોગ્ય છે. આ એક મહત્વનો મુદ્દો છે. ઓલા શુભાશુભ ને પિષ્ટ પિંજણ તો મૂકી દેતો, શું પાણી પિષ્ટ પિંજણ જ કહેવાય, કેમ કે એમાંથી નવરો થતો નથી, એ વાત તો મૂકી દે. પણ આરાધક વિરાધકપણાનો દ્રષ્ટિકોણ છે એ ખરો વિવેક છે, હિત હિતનો. અને એમાં પણ વિરાધકપણાની અંદર શુભાશુભ તો વિરાધકપણું છે, પણ એ ચારિત્રમોહનું વિરાધકપણું છે. તારી નજર તો દર્શનમોહનું વિરાધકપણું ક્યાં ન થાય એ દ્રષ્ટિકોણ તારી પાસે હોવો જરૂરી છે. આ જીન નીતિ આ છે, લડાઈની અંદર તમે એકલા હો અને સામે ઘણા દુશ્મન હોય, જો તમે વ્યૂહાત્મક રીતે સમજણ પૂર્વક ન લડો તો મરાઈ જા. ત્યારે શું તમારે જોવું જોઈએ કે આમાં સૌથી શક્તિશાળી કોણ? એક જણ પકડી લ્યો કે આ સૌથી શક્તિશાળી, કે એના ઉપર એટેક કરો. જો એ માર ખાઈ ગયો તો ઓછા શક્તિ વાળા ભાગવા માંડશે, તમારે લડવું નહીં પડે કોઈ ન્યારે. આ એક બહુ સમજણ પૂર્વકનો વિષય છે, સમજવા જેવો. એક ઓફિસની અંદર તમારો 5-25 માણસોનો સ્ટાફ હોય, અને બધા ગડબડ વાળા હોય, એક બરાબર ન હોય, તમારે સુધારો કરવો હોય કે આ બધું કામ બગડે છે, પછી ધંધાનું કામ હોય કે સંસ્થાનું કામ હોય, જેટલા કર્મચારીઓ જેટલા હોય ઓફિસની અંદર એ બધાય ગડબડવાળા હોય, તાનતના ખોટા હોય, કામ સરખું કરતા ન હોય, કામ બગાડતા હોય, નુકસાન કરતા હોય. તમારે, તમે એકલા છો, ઓલા ઘણા છે, તમારે સુધારો કરવો છે. ક્યાંથી શરૂ કરો? પટાવાળાથી સુધારો ન શરૂ કરાય, ક્લાર્કથી સુધારો શરૂ ન કહેવાય. મુખ્યમાં મુખ્ય માણસ હોય એને સીધો કરી દો, નીચેના બધા સીધા હાલે. આ પોલિસી છે, મેનેજમેન્ટની પોલિસી કહો કે એડમિનિસ્ટ્રેશનની પોલિસી કહો. એડમિનિસ્ટ્રેશન આવી રીતે થાય છે. મોટા મોટા ઉદ્યોગો હોય, કારખાનાઓ હોય, જેની અંદર ઘણો સ્ટાફ હોય, બધું હળી ગયું હોય, એમાં બધા ઉપરથી નીચે બધા લાંચ લેતા હોય, એમાં આ રાજકારણની અંદર બધું હળી ગયું છે. સુધારો કરવો હોય ક્યાંથી થતું કરે? સુધારો કરવો હોય ટોપ લેવલના માણસને સજા ફટકારે, કડકમાં કડક થઈ રહ્યું, નીચેની બધી લાઈન સાફ થવા માંડે. એક જ જણને તમે સજા ફટકારો ને 90% સુધારો આવે પહેલા, પછી 10% તમારે લડવાનું રહે, તમારી શક્તિ કેટલી બચી જાય. એમ કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહની, એમાં મોહની માં દર્શન મોહ. ભલે અનંત દુશ્મન છે, તમારા બેઠા છે, બધા અંદર બેઠા છે, કઈક પ્રકારના ચિત્ર વિચિત્ર ઉલટા સુલટા ભાવો થાય છે જીવને. સૌથી મોટો દુશ્મન દર્શન મોહ છે. બધી શક્તિ એકત્ર એકત્ર કરીને આ દર્શન મોહને માંદો પાડીને નબળો પાડી દો, મરશે તો પછી સમ્યક દર્શન વખતે. પણ એક વખત એની તાકાત તોડી નાખો. એ પણ એક એડમિનિસ્ટ્રેશનનો વિષય છે કે કોઈ પણ દુશ્મન બહુ તાકાત વાળો હોય અને મરેવું હોય જ ન હોય તો એને નબળો પાડવાની સ્કીમ તમારા પાસે હોવી જોઈએ. કહેવાનો મતલબ શું છે કે જે કામ કરવું છે બહુ સમજીને કરવાનું છે. ધર્મનું ક્ષેત્ર અંધશ્રદ્ધાનું નથી, બહુ જ સમજણનું ક્ષેત્ર છે. દર્શનમાં જેટલી જેટલી રીતે નબળો પડતો હોય એ બધા તોર તરીકા પોતે અજમાવા જોઈએ, અને નબળો પાડે છૂટકો. સાંજની વોકમાં એ હતું, વોકિંગમાં કે દર્શનમાંની ગાંઠ નિબીડ થઈ ગઈ છે, રેશમની દોરી, હીરની દોરી ની ગાંઠ વળી છે, ઉપર તેલનું ટીપું મારેલું છે. એક તો રેશમ ચીકણું હોય, ખુલેવું ન હોય, ને એમાં પાછું તેલનું ટીપું લાગેલું હોય, ને ગાંઠ એવી હોય કે બે છેડા ક્યાં ભેગા થાય છે એ જ પકડાતું ન હોય. ગાંઠ તો વળી જાય ને, બે બે છેડાથી વળે છે ને, બે બધું એકાકાર, એક જ ગાંઠ લાગતી હોય, એક જ ગઠ્ઠો લાગતો હોય, એની અંદર બે જુદા દેખાય તો તમે ખોલો ને, એવી ગાંઠ પડી ગયેલી છે. આ દર્શન મોહને એને ઢીલી પાડવી પડે છે, પછી ખુલે. એટલે કામ તો યોજનાબદ્ધ રીતે સિસ્ટમેટિકલી થાય, બીજી રીતે કોઈ કરવા જાય તો થાય નહીં. બધા ધાવ ઉધામાં નકામા છે. જ્ઞાનીઓએ માર્ગ દેખાડ્યો છે કે મુમુક્ષુ જીવને સૌથી પહેલા દર્શન મોહની વિરાધકતા સૌથી ભયંકર ભાસવી જોઈએ. અને એ વિરાધકતા મટાડવાની મુખ્યતાવાળો દ્રષ્ટિકોણ, દ્રષ્ટિકોણ નહીં મુખ્યતાવાળો દ્રષ્ટિકોણ એ હોવો જોઈએ, નહીં તો આરાધક ભાવમાં પ્રવેશ થવો કોઈ રીતે સંભવિત જ નથી, શક્ય જ નથી કે આરાધક પણ આવે જીવને. અને જ્યાં વિરાધક ભાવનો ખ્યાલ પણ ન રહે ત્યાં એવી અજાગ્રત દશા હોય છે તો ખબર જ પોતાને પડતી નથી કે ક્યાં ગડબડ થઈ ગઈ, ક્યાં ક્યાં દર્શનનો વહી ગયો પાછો મને. આવે છે નમાઝ કરવા ગયો તો મસ્જિદ કોટે વળગી, મસ્જિદમાં નમાજ પઢવા ગયો મસ્જિદ કોટે વળગી, એટલે હું કેનો અહીંયા મોહ કર્યો જઈને. આમ બધે મોહ કરતો હતો કે શરીર મારું, આ પૈસા મારા, આ ચીજ વસ્તુ મારી, કુટુંબ મારું, ધર્મના ક્ષેત્રમાં પણ એવી જ ગડબડ કરવા માંડ્યો. એમ કહેવાનો મતલબ કે ત્યાં દર્શન મોહ ઘટાડવાનું જે સ્થાન છે, કારણ છે, નિમિત્ત છે, સાધન છે, ત્યાં દર્શન મોહ વધારવા માંડ્યો. એમ છે. હમણાં આપણે વાત વાતમાં ચાલે છે, સવારે વોકિંગમાં ચાલ્યું હોય ત્યારે ભાઈ વાત ઉપદેશક થઈ જવાય છે. શું થઈ જવાય છે? ઉપદેશક થઈ જવાય છે. શું કરવું છે? દર્શન મોહ વધારવો છે, શું કરવું છે? અજાગ્રત દશા છે બધી. શું છે? એવી અજાગ્રત દશા છે કે પોતે પોતાને ક્યાં નુકસાન કરે છે ખબર નથી પડતી, પોતાને જ ખ્યાલ નથી રહેતો. તેથી આ પ્રકારના વિવેકનું મહત્વ સમજવા યોગ્ય છે. આ પ્રકારનો વિવેક કયો? દર્શન મોહની વિરાધના કેવી રીતે તૂટે તો જ હું આરાધક ભાવોમાં આવી શકું, અથવા મારે આરાધક ભાવોની શરૂઆત થઈ શકે, નહીં તો શરૂઆત પણ ન થાય. જ્યાં જ્યાં દર્શન નો ત્યાં ત્યાં વિપર્યાસ, જ્યાં જ્યાં દર્શન મો ત્યાં ત્યાં વિપર્યાસ. એક બે સૂત્રો લખવા છે. એક સૂત્ર તો આપણે હમણાં ચાલે છે બે દિવસથી છે કે વિચાર વાંચન આદિ બાહ્ય ક્રિયા છે, અને અંતર અવલોકન આદિ પ્રયોગ તે અંતર ક્રિયા છે. બીજો આજ આવ્યો આ જ્યાં જ્યાં દર્શન હો ત્યાં ત્યાં વિપર્યાસ, વિપર્યાસ થી દર્શન મોહ દ્રશ્યમાન છે, અથવા દેવા દેખાવા યોગ્ય છે. સૂત્ર જેવી વાત છે થોડી, કે જ્યાં જ્યાં દર્શન મોહ ત્યાં ત્યાં વિપર્યાસ, અને દર્શન મોહ જોવો હોય તો વિપર્યાસ થી પકડવો, દર્શન માં પકડાશે. આપણે જે 26 બોલ લીધા છે દર્શન માટેના, એ બધા વિપરીતતાના સૂચક છે. વિપર્યાસથી પકડાય છે, નહીતર એ બહુ સૂક્ષ્મ વિષય છે દર્શનમાંનો. મિથ્યાત્વ પકડાય જે દિવસે, જે જીવને પોતામાં મિથ્યાત્વ પકડાય તે દિવસે મિથ્યાત્વ ઊભું ન રહે, એવો નિયમ છે. મિથ્યાત્વ જાય ક્યારે કે મિથ્યાત્વ પકડાય ત્યારે, આ નિયમ છે. ત્યાં સુધી ન જાય. એટલે આપણે સાદામાં સાદો દાખલો રોજનો શું લઈએ છે કે ભાઈ તને તારા સ્વરૂપ સિવાય, તારા આત્મા સિવાય જ્યાં જ્યાં પોતાપણું લાગે છે આ તારો મોટો વિપર્યાસ છે. પછી શરીર હોય કે કુટુંબ હોય, નજીક તો તારે એ છે, સૌથી નજીક શું છે? શરીર અને કુટુંબ, એમાં તને તારાપણું પોતાપણું લાગે છે. આ જે પોતાપણું છે જેને આપણે પ્રતિબંધ કહીએ છીએ, શરીર પ્રતિબંધ ને કુટુંબ પ્રતિબંધ, સંસાર પરિભ્રમણના કારણોમાં મોટું કારણ સ્વચ્છંદ, અને સ્વચ્છંદની સાથે બીજું કારણ પ્રતિબંધ. એ એટલા માટે લીધા છે કે એ દર્શનના બે મોટા સંતાનો છે કે જે દર્શનને હંમેશા જીવતો રાખે છે, મરવા ન દેતો, અને બળવાન કરે છે. જીવતો રાખે છે શું કરવામાં, બળવાન છે, મરે ક્યાંથી? એટલે આપણે એ વાતને જરાક ઉપસાવવા માટે લઈ શકીએ. નોર્મલ લાઈફમાં બધા પોતાના કુટુંબમાં પોતાપણું કરે છે, એટલું લાઇટલી લેવાય છે, હળવાશ પૂરતું કે એમાં શું, પાડોશવાળા પણ એના કુટુંબને હાચવે છે, હું મારા કુટુંબને ન હાચવું તો કોને હાચવું, પાડોશવાળા કુટુંબને હાચવું કઈ, એને એને એનામાં મારા પણ એનો છોકરો વાલો છે, મને મારો છોકરો જ વાલો હોય ને, એનો બહુ સ્વાભાવિક અને સહજ, એટલું સાધારણ ને સહજ થઈ ગયું છે કે આયા દર્શનનો રોજ તગડો કરે છે, એને ખબર નથી રહેતી. કૃપાલજી 537 સૂત્રમાં એ વાત બહુ ઉપસાવી, એ જ જન્મ મરણ નરક નિગોદાદી દેહ ને દેહના વિકારનું એ જ કારણ છે. સ્વપ્નરૂપ દશા યોગે જ્યાં પોતે નથી ત્યાં પોતા પણ ઉકેલું તે ભાવ કલ્પનાનો હેતુ, કલ્પના કયો કે વિપર્યાસ કયો, કલ્પના કયો કે વિપર્યાસ, કોઈ એક જ વાત છે. એટલે પોતાની પર્યાયમાં મિથ્યાત્વની ભૂલ આમ થાય છે એમ ખબર, એટલે ભૂલ છૂટી જાય એમ કે છે. તમે ગણિતમાં સરવાળામાં ભૂલ કરતા હો અને હાથને 76 ગણવાને બદલે 14 ગણાઈ જતો હોય તો એકની ભૂલ આવવાની, પહેલી કરવા જતા એકની ભૂલ આવવાની. તમે રિપીટ કરો, સરવાળો ફરીને રિપીટ કરો, એમ હાથમાં 76ની જગ્યાએ તમે 14 બોલતા થાઓ અને તમને પકડવાનું ઘરે આવતો 13ને બદલે હું 14 કરું છું, ભૂલ રહી ગઈ એ જ વખતે ગઈ ને, બસ એવું છે. આ મિથ્યાત ભૂલ છે. મિથ્યાત્વ ભૂલ ક્રિયા તે કર્મ ને ઉપયોગ તે ધર્મ, આ સૂત્ર આપ્યા છે કૃપાળુદેવે. ધર્મ બીજું કઈ નથી, ઉપયોગ જ ધર્મ છે, અને ઉપયોગમાં આત્મા ધર્મી છે. આ નિયમસાર મેં 10મી ગાથામાં ચૈતન્ય અનુવિધાય અનુવર્તી પરિણામ ઉપયોગ એમ કરીને વાત લીધી છે. અયમ જીવ ધર્મ આ જીવનો ધર્મ છે, ઉપયોગ તે જીવનો ધર્મ છે. જો ખરેખર પકડાણું હોય તો વિચારથી નહીં, પ્રયોગથી. વિચારમાં તો સમજે છે કે હું મારા આત્માને છોડીને બધે પરપણું કરું છું, દેહમાં કુટુંબમાં બીજે ત્રીજે, પણ એ ચાલુ રહે છે. વિચારમાં સમજાય છે પણ પરપણું ચાલુ રહે છે. જુઓ તમે, આપણે તો આ વાત ચર્ચાય છે પણ નથી આપણે કહેતા કે ભાઈ મને આમાં મારામાં આનું બધું પણ મારું પોતાપણું લાગે છે, સ્ત્રીમાં પુત્ર પુત્રાદિમાં હા મારા પણ લાગે છે. સમજાય છે બરાબર? મારા નથી પણ લાગવામાં ફિલિંગ શું છે, લાગે છે શું પોતાના, જેવું જો પોતા પણ મારા મને મને આ રીતે થાય છે, આમ થાય છે, એમ જ્યાં ફિલિંગ પકડે તો છૂટી જાય. પ્રેક્ટિકલ સાઈડ છે એને, એટલે અવલોકનમાં લઈ જાય છે. જો તને મોક્ષાર્થી પણ આવ્યું હોય તો અવલોકનમાં આવી જાય, તો તને પકડાશે, તારી ઉલટી ફિલિંગ પકડાશે, ઉલટો અભિપ્રાય પકડાશે. અરે કેટલા પડખા ચારે બાજુના પકડાશે, આશ્ચર્યકારક છે અવલોકનનો વિષય. તો એટલું બધું એનું ઊંડાણ અને એટલું બધું એનો વિસ્તાર છે, વિશાળતા પણ એટલી છે અને ઊંડાણ એનું એટલું જ છે. હે બહુ રસપ્રદ છે. તો અવલોકનમાં આવ્યો હોય તો ડૂબ્યો, અવલોકનમાં ડૂબી જવાનો, અવલોકનની બહાર જ નહીં નીકળે જલ્દી. જો મોક્ષાર્થી થઈને પૂર્ણતાના લક્ષ ઉપર, લક્ષ પછી યથાર્થપણે અવલોકન ચાલુ થઈ ગયું તો એ અંદર ને અંદર જ રહેવાનો, બધા કનેક્શન બહારના છૂટતા જવાના. કેમ કે જેમાં પરપણું થાય છે ને એ પરને કારણે નથી થતું, પરપણું પરને કારણે નથી થતું. પરમા જે પોતાપણું છે, પરપણું નહીં પણ પરમા જે પોતાપણું છે એ પરને કારણે નથી થતું, એ પોતાના કારણે થાય છે. પોતે પોતાને સંભાળતો નથી, પોતામાં પોતાપણું કરતો નથી અને અનાદિની ભ્રાંતિ છે એને છોડતો નથી. પછી મૃત્યુ વખતે રિએક્શન ન આવે તો શું થાય? જીવતા છોડવું નથી, કુદરત એને છોડાવે છે દંડો મારીને. પછી કે મને દંડો વાગે છે પણ વાગે નહીં તો શું થાય? એ ક્ષણ તો આવવાની છે કે જેને તું ગળે વળગાડીને બેઠો છો એક ઝાટકે છૂટવાના છે, તેથી આકરું પડશે, તને બેસુદ થઈ જઈશ. એવી આકુળતા ઊભી થશે કે બેસુદ થઈ જઈશ, તો સુતસાન નહીં રહે તને. અત્યારથી સમજી જા, પોતા પણ મૂકવાનો પ્રયત્નમાં લાગી જાય. એમાં જીવ અનુકૂળતામાં બહુ છેતરાય છે, બધા અનુકૂળ ચાલતા હોય ને થઈ રહ્યું. ગુરુદેવ બહુ સરસ મલાવતા હતા એ વાતને, ભાઈ તું જો ઘરમાં તને વાલો લાગતો હોય તો તને મામણા શબ્દોથી બધા બોલાવશે. કેવા શબ્દ કીધા એમણે? અસર કાઠિયાવાડી શબ્દ. મામણા એટલે શું? તને મીઠા લાગે એવા શબ્દોથી તને બધા બોલાવશે. હા તો ઘરમાં બાપ હોય તો કે બાપુજી 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 બધા કરતા હશે. મોટો ભાઈ હશે તો ભાઈ શ્રી ભાઈ શ્રી ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ કરતા હશે. તું તો બહુ બહુ ને પાણી પાણી થઈ જઈશ, કેમ કે બધા તને અનુકૂળ આવતા હશે. એટલે પાપનો ઉદય સારો છે કે તને સંસારનું સ્વરૂપ તો દેખાય કે કોઈ મારા નથી, બધા સ્વાર્થના હગા છે. તો માયાનો પ્રતિબંધ નથી, પછી દ્વેષ ભાવ નથી કરવાનો. તો સમજી લે કે કોઈ મારા નથી, તારું કરી લે એમ સમજીને તો તારું કરી લે. એટલે વાત તો એ ચાલી કે દર્શન મોહને વિપર્યાસથી પકડવો, જે જોવો અને એને જોઈને ટાળવાનો, પરીક્ષણ કરવાનો પ્રયત્ન કરવો.